તારીખ 27/10/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 32માં 8-12 નંબરના મુદ્દા ઉપર પૂજ્યભાઈ શ્રી શેષીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21
આપે કે પોતે ઠપ્પો આપવાને યોગ્ય ન હોય. જો પોતે ઠપકો આપવાને યોગ્ય હોય અને સત્પુરુષ ઠપકો આપે તો ખરેખર એ પોતાનું પરમ સૌભાગ્ય છે કે પોતાને પટવાનો એને કરુણા કરી ઉપકાર કર્યો છે. એ ઉપકાર કર્યો છે, ઉપકાર જે ઉપકાર કરે એનો ભય શું? તમને કોઈ એમ કે મારા ઉંમર બિગડી ગયા તો આ 2-3 લાખ રૂપિયા મારે જોયું નથી, તમે લઈ જાઓ, મારા પાછળ કોઈ વંશ વારસ નથી. મને એમ લાગે છે પરિવારમાં તમે યોગ્ય વસ્તુ છે, 5 લાખ રૂપિયા તમે આપી દીધા, તમારા ઉપર ઉપકાર થયો, એનો ભય શો? ઉપકાર કરનારાનો ભય શો? ગમે તે કહે તો તે ઉપકારી છે, જે કહે તે બધું ઉપકારી જ છે. આ અભિપ્રાયથી ચાલે, આ અભિપ્રાય બાંધ્યા પછી કઈ તકલીફ ન થશે. હજી બીજી દલીલ છે કે ખરેખર પોતાનો દોષ ન હોય પણ કોઈના કહેવાથી એમણે દોષ માન્યો હોય અને ઠપકો આપે છે, પ્રમાણિકપણે પોતે દોષી, છતાં કોઈના કહેવાથી મનાઈ ગયું, ઘરમાં તો ક્ષોભ સમજા, અરે ઠપકો આવ્યો. જેને અન્યાય થયો એમ કહેવાય, વ્યવહારે શું કહેવાય એને? લૌકિક દ્રષ્ટિએ એને શું કહેવાય? એ અન્યાય થયો. શું કે સંતોષને અન્યાય કરે નહીં, છતાં સંભવ ખરો હાથે અન્યાય થવાનો સંભવ ખરો. હવે અહીંયા તુલના કરવાની કે જે સત્પુરુષનો અનંત ઉપકાર હોય એવા સત્પુરુષનો કોઈ આવો પ્રકાર પણ બને, તો હવે લૌકિક દ્રષ્ટિનો એક દ્રષ્ટાંત લઈએ કે એક કોઈ એક રાજા હોય, સુંદર હોય, એને તમને ન્યાલ કરી દીધા છે, એ ક્યારેક તમને અન્યાયથી થોડોક ઠપકો આપી દે તો તમે શું કરો? પણ એમ સહન શું કરવા કરો? સહન કરવાનું શું કારણ? ભાષાન ઘણો છે, અત્યારે કઈક તમે એ રીતે સમજાઈ ગયું છે ને કહી દઈએ છે, એનું એટલું મોટું છે કે એની પાછળ આ વસ્તુ મુખ્ય કરી શકાય નહીં. ન્યાય સંગત છે કે એ તો લૌકિક ઉપકારનો વિષય થયો, આ તો અલૌકિક ઉપકાર. એના અનંત ઉપકાર પાસે લૌકિક અન્યાય કાંઈ જ નથી. અલૌકિક ઉપકારનું વજન મૂકીએ એક બાજુ અને બીજી બાજુ આ થયેલા અન્યાયનું વજન મૂકીએ તો એ છિલકા પતરા જેટલું છે. આ સુધી જેને વિચારી લીધું છે પછી એને શું ભય છે? જેના અભિપ્રાયમાં આ સુધીની વૈચારિક તૈયારી છે એને શું ભય છે? દૂધની ગાયની પાટું ખમી લેવી, દૂધની ગાયની પાટું ખમી લેવી એમ કે દૂધ જતા જતા. કરતા પાટું મારી દે, દૂધ કેમ આપે છે? પાટું મારી એવી છે ખરી, પણ દૂધ ઘણું આપે છે. સામાન્ય વ્યાજ 5 કિલો દૂધ આપે ને આ 20 કિલો દૂધ આપે. એક વખત આપે ને આ 3 વખત આપે, 20 કરીને 60 કિલો. પણ કેટલાક જીવોને જે તે સંપ્રદાયમાં જતા હોય છે એ સંપ્રદાય છોડીને એને ખબર પડે કે આ સાચું કહેનારા છે, એ વાત સમજાવે છે, એની પાસે ખરી વાત છે, ધર્મની ખરી વાત સાચી વાત એ કરે છે. પણ આપણે જે શબ્દો આપણા સમાજના લોકો, આપણા સંપ્રદાયના લોકો આપણી નિંદા કરશે, આપણને ઘરે ઠપકો દેવા આવશે, આપણી સાથે લડવા આવશે, આપણા સંબંધો કાપી નાખશે, તો એવું બને વેપાર વળે. અને જે કોઈની એજન્સી લીધી હોય, મોટી કમાણી થઈ તો એ વિરોધી હોય, એને રાજી રાખવા માટે તો એની સાથેના સંબંધો રાખવા પડેના. અને જો અહીંયા સત્પુરુષ પાસે જઈએ તો એને દુઃખ લાગ્યું હોય ક્યાંક એજન્સી કાપી નાખે તો એને પૂન્યો કર ભરોસો, મારા પુણ્યથી મેં મારી આવક થાય છે, એમ એ મને દે છે તો થાર મળે છે. એને એમ એને પોતાનો પુણ્યો દે માન્યો કાંઈ નહીં. અપકીર્તિ સમાજમાં થાય અથવા સત્પુરુષની નજીક જતા એના સત્પુરુષના સંપ્રદાય વાળા અપમાન કરે એમ હોય, તમે તો પોતાના વિરોધ કરતા હતા, તમે તો વિરોધી હતા. વિરોધી કેવા હતા તમે? પેલા વિરોધી હતા, અહીંયા હું જોઈને આવ્યા, આવે વિરોધ કરતા હતા ને તમે અહીંયા આવો છો, અપમાન કરી લઈએ કેટલી વખત. જો તમારી ભક્તિ જોશે કે ભાઈ બરાબર છે, મારી ભૂલ હતી, હું ભૂલનો સ્વીકાર કરું છું, પણ મને અત્યારે એમ લાગે કે આ સત્પુરુષ છે ને એના ચરણમાં મારે રહેવા જોઈએ. તમે અપમાન કરો તો ભલે, તમે જે કરવું એ કરો, હવે હું આ છોડવાનો નથી. એ આત્મા છે રેકોર્ડ વાત કરીશ ને ઘણા ત્યાં વાળા અમને અમારું અપમાન કરે, અથવા અમારે તો ઘણું નજીક જવું છે પણ નજીક જવા જોવા વાળા નથી, અપમાન કરીને કાઢી મૂકે એમથી હાલતા શું છે? એ બધું ક્યાં સુધી સત્પુરુષની ભક્તિવાન પ્રત્યે પણ કોઈ અણગમો થાય તો એને સત્પુરુષની ભક્તિ નથી, એમ નક્કી થાય છે અણગમો કરનારને. પણ એ પોતાને નુકસાન નથી, નુકસાન તો જે કરે છે એને છે, અપમાન કરે એને નુકસાન છે, ભક્તિ કરનારને નુકસાન નથી. એને ખરેખર આનું અપમાન નથી કરતો, એ સત્પુરુષને ભક્ત ભક્તિ કરે છે, એનો દોષ એને. અને એ બધા દર્શન આ પ્રકારના પરિણામ વિદ્યાત્મને તીવ્ર કરે છે, વિદ્યાત્મને બળવાન કરે છે, મોહને બળવાન થાય છે. ભક્તિ વધશે આની ભક્તિમાં કોઈ ટ્રાય કરશે તો શું કરશે, એની તો ભક્તિ કરશે, એનો દર્શન બહુ કરશે, ઓલાનો કરનારને હું આદર. સમાજને ગૌણ કરીને, પોતાના માન અપમાનને પણ ગૌણ કરીને, પણ સત્સમાગમને પરમહિતનું કરણ કારણ જાણીને ઉપાસ, કોઈ પણ ભોગે આ મરણાંત સત્સમાગમ ઉપાસ, એક જ વાત હોય, એમાં બીજો વિકલ્પ હોઈ શકે, હોય છે બીજો વિકલ્પ ત્યાં કરતો નથી. આ સીધી વાત છે, ચોખ્ખી વાત. સત્પુરુષ કરતા કુટુંબ પરિગ્રહ આદિ પ્રત્યે અધિક રાગ રહેવો, અથવા કુટુંબ પરિગ્રહ ગૃહાદિ શૃંગાર એ વગેરેની અંદર પોતાને અધિકારી રહે ત્યાં સમર્પણતા વધારે થાય, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ અર્પણતા ઘટે, તો પણ દર્શન તીવ્ર થાય છે અને અન્ય દર્શન ભાવ છે. તો આવી આર્થિક પરિસ્થિતિ પોતાના હાથનું વિષય નથી, એને અભિપ્રાય તો ત્યાં સુધી હોવો જોઈએ. પરિવાર તો એક બાજુ જોઈએ, પણ મારા પેટે પાટો બાંધવો પડે, પેટે પાટો બાંધવો મને જરા ગુજરાતી ભાષામાં પેટે પાટો બાંધીને આ કામ કરવું જોઈએ, એટલે કે ભૂખ્યા રહીને એને પાટો બાંધવા. ઓછું ખાવાનું મળે તો ઓછું ખાય, પણ જો સન્માર્ગની વૃદ્ધિ થતી હોય તો આ સન્માર્ગની વૃદ્ધિ થવાય, આ સન્માર્ગના પ્રકાશક હોય, આ સન્માર્ગના પ્રતિ કરનારા હોય, એના પ્રત્યે કરવું કરાવવું શું હોય, આ પ્રકાર એટલે પોતે ઉત્સાહથી ને મોષ્ટિક કરે બીજી વાત. પરિવારના સભ્યો તો લાભ લાભ જ કરે, ત્યાં તો બીજી વાત છે નહીં, લાવવા સિવાય બીજી વાત નથી. આ લાવો ને આ લાવો, આ લાવો ને આ લાવો, દ્રષ્ટિએ એ પરિસ્થિતિમાં પોતાનું સ્થાન કરવું પડે એ બીજી વાત છે, અને ઉત્સાહથી કરે એ બીજી વાત છે. પોતાનું પરિણામ દેવગુરુ શાસ્ત્ર ઉત્સાહથી પ્રસંગ આવે કરે પણ ખરો, ભાવના જોઈ છે કે પ્રસંગ આવે તો કરે પણ ખરો, પાછો વાળી મારી અનુકૂળતાઓ સંતોષશે કે નહીં, મારા કુટુંબ પરિવારની અનુકૂળતાઓ સંતોષશે કે નહીં, દર્શન ઘટે છે, ન હોય તો એના દર્શન કુટુંબ પરિગ્રહાદિ કરતા પણ સત્પુરુષ પ્રત્યે અભિપ્રાય થવી એ પ્રગટ સતનું મૂલ્યાંકન છે. પરિવાર કે જે કાંઈ છે સામાજિક આપણું કીર્તિ એકાને એકાદ આપણું કીર્તિ છે એ તો પૂર્વના ઉદયને હિસાબે બધા ચોખ્ખા ગોઠવાયેલા છે. પોતાની વૃત્તિથી કામ થાય છે એમ ખરેખર દેશને પૂરો કરવાનો આ એમ મને છે કે આટલા પૈસા વિભાગની આબરૂ પોતાના હિત માટે કયો સિદ્ધાંત ગ્રહણ કરવો, કયા સિદ્ધાંત ને ગ્રહણ કરીને અનુસરવું એમ સમજીને પ્રગટ સત્વનું મૂલ્યાંકન સમજીને પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતા સમાન કલ્પના કરીને સત્પુરુષોના વચનનું પૂરણ કરવું. પોતા સમાન એટલે મને પણ એનો અર્થ આવડે છે, સત્પુરુષ જેવો અર્થ કરે છે એવો મારા જ્ઞાનમાં પણ એવો જ અર્થ થાય છે, મારી સમજણથી પણ એવો જ અર્થ થાય છે, સમાન ગણી લેવું. કાં તો સત્પુરુષના વચનને એ કહેવા કાંઈક ધારે ને પોતે કલ્પના કાંઈક કરી છે, અથવા તેને લૌકિક અર્થમાં ઘટાડવા, લૌકિક અલૌકિક વિષયને નિરૂપણ કરનારા સત્પુરુષના વચનો છે એને લૌકિક અર્થમાં ઘટાડી દેવા, એવો સામાન્ય એનો અર્થ કરવો, એવા પણ પ્રકાર ઉપજે છે એને લૌકિક અર્થમાં લઈ જાય છે. તો સંપ્રદાય ચલાવવા માટે આમ કીધું હોય એમ કે કુંકુંદાચાર્યદેવે એમ કહ્યું કે એક વસ્ત્રનો તાણો વાણો પણ રાખે તો દિગુંબમાં જાય, એ તો દિગુંબર સંપ્રદાય ચલાવો છે, બાકી પરગ્રહ ક્યાં નડે છે, ઘરમાં હાથમાં વિતરાકતા આવે ને પરગ્રહ ક્યાં નડે છે. સંપ્રદાય ચલાવવા એવી બધી વાતો કરવી પડે, આચાર્ય હોય તો સંપ્રદાય ચલાવવા માટે એવી બધી વાત કરી હશે કદાચ, પણ એ બધું એક્સ્ટ્રીમ વાત છે, ઘણી અતિશયોક્તિ છે એવી વાત. એમ લૌકિક અર્થની અંદર સામાન્ય અર્થની અંદર લઈ જાય મોટને બાજુ તો તાવ આવશે, માટે કયો આમ આમ કયો આમ કયો ખૂબ કયો જોરથી કયો અતિશય કયો ના એમ લૌકિક પદ્ધતિમાં સત્પુરુષોના વચનોને પુરુષાર્થ માટે બીજો વિપરીત વિચાર કરે તો પરિણતિને વિદ્યતાને પરિણતિની લાઈન શું આપણે પાછળથી કાંઈ ખબર હોતી એવા જેના વચનો હોય એના ઉપર કલ્પના કરવી કે બીજી રીતે
તમારે ગયા પાપ
મંદિર જાઉં, પૂજા માં બેસું, પ્રવચન ભગવાન મોટા કે નહીં દર્શન આવો અવિવેક થાય છે ત્યારે દર્શન મોહનું કારણ હોય છે. બુદ્ધિ વાળો જે નથી હોતો એમ નથી હોતો, બુદ્ધિ તો હોય છે, લૌકિક પ્રયોગ દર્શન મોહને લઈને પ્રયાસ. ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ખબર પડે કે આવતીકાલે આગળ ચાલવાની કથા તો સાધારણ છે, અને કદાચ ગુરુદેવની છઠ્ઠી કથાનું પ્રવચન બહુ સારું, ઊંચી કથા માટે ઘરે આપણે ટેપ સાંભળો, આજે પ્રવચનમાં નથી. પ્રવચન માં જાણું કે ઘરે ટેપ સાંભળવી છઠ્ઠી ગાથામાં ગડબડ થાય છે, સમજણ કે અણસમજણ. વિચારનો ફણગો બીજી રીતે ફૂટે છે, બીજી પ્રવૃત્તિમાં લાગે છે, પ્રત્યક્ષ યોગ કરી જાય છે, એટલે એ વાત નથી પ્રત્યક્ષ સદગુરુ સમન હી પરોક્ષ જીને ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે આત્મવિચાર. આ વાત એને લક્ષમાં સમજવામાં ન આવી તો એને જે આત્મહિત થવાનો વિચાર ઉગ્યો છે એ કુટીમાં એ જીવ જે આવ્યો નથી. કેમ સમજવું, ક્યાં મૂકી દીધો એને, કયા ઠેકાણે મૂક્યો? ભૂલ તો સાધારણ લાગે એને, પ્રત્યક્ષ પ્રવચન નથી સાંભળતો પણ ઘરે જઈને શાસ્ત્ર તો વાંચે છે કે નહીં, સમયસર લઈને બેઠો છે ઘરે જઈને. ભલે વ્યાખ્યાન સાંભળવાનો હોય પણ ત્યાં તો સમય સાર લઈને બેઠો છે ને, એટલે ક્યાંય દુકાને ગયો છે? સમજતો નથી. અને એવી એવો વિપર્યાસ થવાનું કારણ એનો દર્શન બહુ જોરદાર છે, માટે એવો વિપર્યાસ થઈ જાય છે એમ કહેવાય. દર્શન મોહને લઈને થતી ભૂલો છે આ બધી. અત્યારે પણ આ વાત ચાલે છે સમાજની અંદર, કેટલાક લોકો પ્રત્યક્ષ સમાગમમાં નથી આવતા એ એમ કે છે અમે તો આગમ વાંચીએ છીએ અને આગમનો અમે સંગ કરીએ છીએ. ભલે અમે સત્પુરુષનો સંગ નથી કરતા પણ અમે આગમનો સંગ રાખીએ છીએ. દર્શન મોથી ભૂલેલા છે, ચારિત્રમોથી ભૂલેલા નથી. દર્શન મોહનો અપરાધ કેમ થાય છે માટે આપણું વિસ્તાર રહસ્યવાળો વિષય છે, પ્રયોગનો વિષય છે, એ રહસ્યવાળો છે. અને કિંમત છે એ વિષયમાં ઘણી વાતો સ્પષ્ટ છે. આમાં બીજું કાંઈ શોધમાં એમાં એ બધા સ્પષ્ટ છે. એનો સંગ્રહ છે, આ જ વિષયનો સંગ્રહ છે, પ્રત્યક્ષ પુરુષના વિષય છે. એક વ્યૂ પોઈન્ટ ઉપર આપણે સંકલન છે. બીજું કાંઈ પ્રત્યક્ષ યોગ શોધી ને બીજું કાંઈ શોધી, બીજું શોધવાની જરૂર નહીં પડે. કઈ ભૂલીશ નહીં, ભૂલીશ તો ઠેકાણે આવી નહીં, બનશે તો ભૂલીશ જ નહીં, પણ કદાચ ભૂલીશ તો ઠેકાણે આવી. એટલે એ બહુ મોટી વાત છે. બીજું કહ્યું છે કે બીજું કાંઈ શોધમાં એ અત્યારથી નથી કરેલી વાત, પોતાના અનુભવનો નિચોડ કાઢે. એક ભાવનો નહીં, ઘણા ભાવનો નહીં. આ ભાવમાં તમને સંતોષ મળ્યા ન થાય તો આ વાત કરી છે કે જાતે સ્મરણ સહિત હોવાથી લાગે છે કે પોતાના ઘણા ભાવના અનુભવનો ને નીચોવી ના આ વાત કરી છે. મંદ કરે જ કરે, નિયમથી મંદ કરે. પણ આ જો પ્રત્યક્ષ અને ગૌણ કરીને આમ કરવા જાય તો તીવ્ર કરે એમ વાત છે. સાચા દેવગુરુ શાસ્ત્ર ને નજીક જાય એટલે દર્શનમાં મંદ થાય, સાધારણપણે સામાન્યપણે. પ્રત્યક્ષ યોગમાં વિશેષ થાય. હવે પ્રત્યક્ષ યોગને ગૌણ કરીને જો આ કરવા જાય તો આ મંદ ન થાય, તીવ્ર થાય એમ જેવું છે. જરા ખોટો વિષય છે. કારણ કે ત્યાં પરોક્ષ છે, એટલે પરોક્ષ છે કોઈ કામ નિમિત્ત જ નથી, સંસ્કાર કરવાનું નિમિત્ત જ નથી. શાસ્ત્ર સ્વાધ્યાયથી પણ સત્પુરુષનો સમાગમ બધું ઉપકારી સમજવો અને તેને મુખ્ય કરીને ઉપાસવો એ દર્શનનો અને વૃદ્ધિગત થવાનું કારણ છે, ભગવાન કરવાનું કારણ છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી પણ સત્પુરુષનો સમાગમ બધું ઉપકારી સમજવું એમ. શાસ્ત્ર સ્વાધ્યાયને ન સમજવું ઉપકારી, પણ સત્પુરુષનો સમાગમ બધું ઉપકારી સમજવો અને એને મુખ્ય કરીને ઉપાસના કરવી, ગૌણ ન કરવું. આમાં એક જ બોલ લીધો છે શાસ્ત્ર સ્વાધ્યાયનો, પણ ગૌણતા એ પૂજા ભક્તિ આવી જાય છે, ગમતા એ આ ટેપનો વિકલ્પ પણ આવી જાય છે, બધું આવી જાય છે, પરોક્ષના બધા વિકલ્પ આવી જાય છે પ્રત્યક્ષનો. સત્પુરુષના ઉપકારને છુપાવવો અથવા સત્પુરુષના ઉપકારને ઓળખવો, આમ તો બે બીજી વાત છે. ભલે અથવા લીધું છે, અથવા પોતાના અપ્રસિદ્ધ ગુરુને ગોપીને પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું માના અર્થે એમ તો પ્રસિદ્ધ નથી. અપ્રસિદ્ધ કોઈ હોય ઉપકાર એનો થયો હોય, અને પ્રસિદ્ધ કોઈ જ્ઞાની હોય એનો ઉપકાર ગણાવે, કેમ કે એનાથી પોતાને પણ પ્રસિદ્ધ વધે, પ્રસિદ્ધિ પોતાની પણ વધે. તો એ ઉપકારને છુપાવે છે, અથવા એમના ઉપકારને ઓળવવાની અંદર તો સત્પુરુષને જે બહારમાં અપકીર્તિ થાય એવી કોઈ પણ કાર્ય કરવું કરાવવું. ગુરુદેવ છે એમની જગતમાં એમના નામને હાનિ થાય એવું કોઈ કાર્ય પોતે ન કરે, કોઈને પાસે કરાવે નહીં, કરતા હોય તો એને દે નહીં. જો એમ કરે તો એ ઉપકારને ઓળવે છે. ઉપકાર તો બધું વાળી શકાય એવું નથી, પણ અપકાર કરે છે, ઉપકારની સામે અપકાર કરે છે. તીવ્ર દર્શન ગોઠવાના કારણે અગ્રો થાય છે, ઉપકાર ગુરુદેવ પ્રત્યેનો અગ્રો થાય છે, ગુરુદેવ પ્રત્યે અપકાર થાય છે, ઉપકાર ઓળવવા જેવો થાય છે, જવાબ થાય છે. ગુરુદેવના મુખ શું કહેવડાવવામાં બહુ જવાબ થાય છે. જ્ઞાન કથે અને અંતર છૂટ્યો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો મુખથી જે જ્ઞાન કથે છે એ તો જ્ઞાની ના વચનો છે. એક દ્રવ બીજા દ્રવનું કઈક જે ગુરુદેવ બોલતા ને અંતર છૂટ્યો અનુભવ, અંતરમાં તો મો એવો ભરેલો છે કે વાત નથી. તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની આત્માથી એમ લાગે છે કે હું એ વાત કરવાની ક્યાં લાયક છું, મારી લાયકાત ક્યાં છે, એ મારા યોગ્ય થવું બાકી છે. એવા આત્માથી જીવો હોય છે. આમ તો અત્યારે ખ્યાલ નથી પણ ચર્ચા ચાલેલી રાજકોટમાં પણ મારે હજી લાયક થવું બાકી છે. ગુરુદેવ મારું નામ લે એમના શ્રી મુખેથી એનું યોગ્ય થવું મારે બાકી છે. મારામાં તો ઘણા બધું સમજ્યા છે. ગુરુદેવને બધે મારા પરિણામને ક્યાંથી ખબર હોય? એમને કાંઈક એવું લાગતું હશે કે તમને એમનું જ્ઞાન કહેતું હોય, હું તો નથી સમજી શકતો, પણ મારે મારે તો હજી યોગ્યતા ઘણી તૈયાર કરવી બાકી છે. એમ આત્માર્થે હોય તો એને આખી બીજી રીતે એની વિચારણા ચાલે છે. નહીતર બીજી રીતે લઈ જાય, પોતાનું નામ આવે તો અહમ પણ આવી જાય. ગુરુદેવ મારું પણ મારી પ્રશંસા કરે છે, કાઢો ટેપ રેકોર્ડ છે કે નહીં મારી પ્રશંસા કરે છે. આત્માર્થ યોગ્ય વચનોની વાત કરવી જવાબદારીથી કરવી પડે છે. નહીતર એમાં દ્રોહ કરવા જેવું થાય છે, ઉપકાર ઓળવવા જેવું થાય છે. એ પરિસ્થિતિ સંસારને રખડવાનું કારણ, સંસારમાં રખડવાનું કારણ એ દર્શનનો એ પરિસ્થિતિ થાય છે. આ કેમ જીવ છૂટતો નથી એનું આ કારણ છે. ધર્મની પ્રવૃત્તિ તો જીવ ઘણી ઘણી કરે છે, લોકોને પણ એમ લાગે કે આ ધર્મની પ્રવૃત્તિ કરે છે, પણ જીવ કેમ છૂટતો નથી સંસારથી, એના જન્મ મરણ કેમ વધતા નથી, કે ક્યાંય ને ક્યાંય દર્શન મોહમાં એવો હલવાય છે, એવો પકડાય છે, આખી જે છૂટવાની લાઈન છે આખી જુદી છે. એને જન્મ મરણ થી છૂટવું છે એની લાઈન જ કોઈ જુદી છે. સત્પુરુષ રૂપ ગુરુ ના ઉપકારને અહીંયા ગુરુ શબ્દ કીધો, ઉપકારી છે ને. સત્પુરુષ રૂપ ગુરુના ઉપકારને અગોપ્ય ભાવે પ્રસિદ્ધ કરવો, ગોપવોને અગોપ્ય ભાવે પ્રસિદ્ધ કરવો, બહારમાં આર્થિક સ્થિતિ સુધરી જાય તો માણસ એકદમ ઉપકાર નીચે આવી જાય, આપણા માટે એને ઘણું કર્યું છે, આપણને ઘણું એને, પણ અંદરમાં આત્માની સ્થિતિ સુધરી જાય ને આત્મા નિર્મળતાને પામી જાય તો એ કેવડી મોટી વાત છે. જેના વચનના નિમિત્ત માત્રથી, જેના સમાગમના પ્રત્યક્ષના નિમિત્ત માત્રથી મતિ વિશુદ્ધતા થાય, જ્ઞાનની વિશુદ્ધતા થાય અને જ્ઞાન જન્મ મરણને કાપતું થાય, ભવ નિવૃત્તિનું કારણ થવા માટે જ્ઞાન, જે જ્ઞાન ભવ હેતુનું કારણ થતું હતું એ ભવ નિવૃત્તિનું કારણ થવા માટે, એ સ્થિતિ કેટલી બધી સુધરી આત્માની, એને અગોપ્ય ભાવે પ્રસિદ્ધ કરવું. મારા પરિણામ આત્માની પર્યાયે પર્યાયે ગુરુદેવનો ઉપકાર વધે છે, સમય સમયની પર્યાય છે, ઓકે, પર્યાયે પર્યાયે એમનો ઉપકાર વધે છે, કે જે પર્યાયની નિર્મળતા પર થઈ રહી છે ઉપકાર એમનો. અગોપ્ય ભાવે પ્રસિદ્ધ કરવો અને તેના ઉપકારને સર્વોત્કૃષ્ટ મહિમાથી ગાવો, સર્વોત્કૃષ્ટ મહિમાથી ગાવો. જો ને સુગાની જે ગાયું કે અનંત તીર્થંકરો છે મારા માટે હતી, સર્વોત્કૃષ્ટ મહિમા કહેવાય. કેટલો મહિમા ગાયો ઉપકારનો, અનંત તીર્થંકરો થી મારા માટે તો અધિક છે અને એની વાસ્તવિકતા છે. જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થયો હોય એને આ પ્રકાર ઉભો થાય એ આ પ્રસંગની વાસ્તવિકતા જ છે. જરા પણ અતિશયોક્તિ નથી, જરા પણ ભાવુકતા નથી, વાસ્તવિકતા છે એમ જ આવે. પછી આ તત્વ પ્રચારમાં પડેલા જીવો માટેનો ગુરુ છે. સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે આ તો સ્વચ્છંદમાં બધા દોષ જાય છે. સ્વચ્છંદમાં એટલે સ્વચ્છંદના પ્રકરણમાં લીધા હતા, પેટામાં આવે છે આ બધા બોલ ભાગા, એક એક માં એકથી વધારે ભાગા લીધા છે, મને 21 છે એમાંથી એકમાં પણ એકથી વધારે છે. સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્વ પ્રચાર અને પ્રભાવના અંગેને પ્રવૃત્તિ કરવી એ લક્ષ્યથી, એ માટે એટલે એ લક્ષ્ય કરવી એમ. વિતરાગની પરંપરા ચાલે એ બરાબર છે, પણ રૂઢિની પરંપરા શું, એમાંથી પછી આત્મા ચાલ્યો જાય, પરમાર્થ ચાલ્યો જાય, વ્યવહારની પરંપરા ઉભી રહી જાય તો એ ખાલી પરંપરાનું લક્ષ્યથી પરમાર્થ મુખ્ય થવો જોઈએ. ખરી પરંપરા તો એ છે, પણ બાહ્ય પરંપરા ચલાવવા માટે તત્વ પ્રચાર અને પ્રભાવના અંગેની પ્રવૃત્તિ કરવી અને પોતાના હિતનો વિષય ગૌણ થઈ જવો, એની અંદર શું થાય છે, એમ કરવા જતાં પોતાના હિતનો હિત બુદ્ધિ છે છૂટી જાય છે અને તે પોતાની રીત કરતા સત્પુરુષને રીતે કરતા સત્પુરુષને આ જ્ઞાની અવગણના કરવી, પછી એમાં પોતાની બુદ્ધિ પ્રમાણે કાર્ય કરે, એમાં સત્પુરુષની આજ્ઞાનો વિચાર ન કરે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલે, એમની આજ્ઞામાં રહીને એ પ્રવૃત્તિ કરવી ઘટે છે. મોક્ષ હોય તો આજ્ઞામાં રહીને કરવી ઘટે છે, આજ્ઞા છોડી કરે પોતાના હિતને નુકસાન કરે છે, દર્શનનો વધે સ્વચ્છંદ થાય છે એમાં, એમ કેવું સ્વચ્છંદ એટલે દર્શનનો વધે વધે આ સ્વચ્છંદ થઈ જાય છે. કરે તત્વ પ્રચાર, દલીલ આપે તત્વ પ્રચાર તો કરે છે ને, ભલે સ્વામગઢ નથી આવતા પણ તત્વ પ્રચાર તો અત્યારે કરે છે, સ્વચ્છંદમાં પડી જાય સ્વચ્છંદ થઈ ગયું. પ્રચારનો અધિકારી સત્પુરુષો જ છે મુખ્યપણે, અને ગૌણપણે એની આજ્ઞાએ પ્રવર્તા કોઈ હોય તો એ ગૌણપણે અધિકારી નહીં, મુખ્યપણે તો નહીં એમ વાત છે. પોતાની રીતે કરે, સત્પુરુષની આજ્ઞા વિના અથવા આજ્ઞાની અવગણના કરીને કરે. તીર્થંકરના માર્ગમાં કોઈ સ્ત્રી પર્યાય તીર્થંકર નથી, સ્ત્રી પર્યાય મુનિદશા નથી. એ સિદ્ધાંત એમ સૂચવે છે, વસ્તુ સ્થિતિ છે, સિદ્ધાંત છે, કોઈ સ્ત્રી ઉપદેશક ન હોય, પ્રવચન નથી આપના, આપનું પ્રવચન કે નહીં પ્રશ્ન જ નથી. નહીં, એ તો સીધી સમજી શકાય એવી વાત છે, સીધી વાત સમજી શકાય. એમાં તો લૌકિક દીર્ઘ દ્રષ્ટિ પણ નથી, લૌકિક દ્રષ્ટિએ પણ દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે. કેમ કે આજે એક તો કાલે પરંપરા કેટલી ચાલે એનો શું લે, કોને રોકો? જો એક શરૂ કરે તો અનેકને માથે કોને રોકશો? લૌકિક દ્રષ્ટિએ પણ એ દીર્ઘ દ્રષ્ટિ બહારનો વિષય છે. પ્રશ્નનો ઉત્તર આપવા એનો અર્થ એ છે કે જિજ્ઞાસા છે, મારી બંધન છે, માર્ગ જોયો છે, તો ખુલાસો કરીને સ્પષ્ટીકરણ આપે છે. પ્રવચન બીજો વિષય છે, જન્મોત્સવમાં આવે છે પોતે સ્ટેજ ઉપર, પ્રશ્નોના ઉત્તર ચાલે છે. સિદ્ધોના પ્રવચન કોઈ શાસ્ત્ર લઈને નહીં, કોઈ પ્રવચન નહીં, કોઈ ભાષણ નહીં, કાંઈ લૌકિક આખો પ્રકાર સમાજની જ્ઞાનીની આજ્ઞા છે, કહેવું ન પડે. તત્વપ્રચારની પ્રવૃત્તિ પણ જ્ઞાનની આજ્ઞા મારે ઘણા એના પડખાઓ છે, અનેક પડખાઓ. નહીતર સ્વચ્છંદ થતા વાર લાગે. ગુણ આત્માને ગુણ થવો તો એક બાજુ રહ્યો, અવગુણ અવગુણમાં આવી જાય, દોષમાં આવી જાય.